ਪੂਜ ਗੁਰਦੇਵ ਸਿਨਾ ਵਚਨਾਮ੍ਰਿਤ ਪੂਜ ਗੁਰਦੇਵ ਸਿਨਾ ਵਚਨਾਮ੍ਰਿਤ એમાં બોલ નંબર 86 ઉપર આપણે પહોંચ્યા છે। કાલે થોડોક ચાલ્યો છે, ફરીથી થોડુંક એમાંથી લઈને આગળ વધીએ। આપણે જ્ઞાન દર્શન સ્વભાવ માત્ર અભેદ નિજ તત્વની દ્રષ્ટિ કરતા આ સૌથી પહેલામાં પહેલું કાર્ય સ્વરૂપ અહીંથી કરવાનું છે। કોઈને એમ થાય આની પહેલાં કાંઈ ન હોય, આની પહેલાં એક તત્વ અભ્યાસ હોય છે, વિકલ્પાત્મક ભૂમિકામાં હોય છે, પણ એ સેવ કહેવાય, એ શું કહેવાય? એક પૂર્વ ક્રિયા છે। બાકી ખરેખર પુરુષાર્થની ધારા જે શરૂ થાય છે એ અહીંથી શરૂ થાય છે। ક્યારે પણ એક પૂર્વની ક્રિયાઓ ઘણી હોય છે, જેવી રીતે કોઈ સ્પોર્ટ્સમાં હોય છે, એનો એકચ્યુઅલી કામ ક્યારે થાય છે કે એ કોમ્પિટિશનમાં જ્યારે દાખલ થયો ને કરો હોય એ પહેલાં શું હોય છે? પ્રેક્ટિસ હોય છે, કોઈ ના નથી, પણ પ્રેક્ટિસ શું આપે છે? આપણને ગેરંટી કે શક્યતા આપે છે? શક્યતા આપે છે। આપણ પૂર્વ તૈયારી બધામાં હોય છે। સ્કૂલમાં પરીક્ષા આવે છે તો આપણે શું કરીએ છીએ? જે કાંઈ સિલેબસ હોય છે એ શું કરી જાય છે? રિવિઝન કરી જઈએ છીએ, વાંચી જઈએ છીએ। તે ગેરંટી આપે છે કે આપણે પરીક્ષામાં પાસ થશે? ખરેખર ખરેખર ટાઈમ પરીક્ષાનો કયો છે? એક્ઝામમાં બેઠા છે ત્યારે, જે બે કલાક એક કલાક જે હોય એ ત્યારે એકચ્યુઅલી ટાઈમ છે। એમ અહીંયા એકચ્યુઅલી શું છે એ અહીંયા આપણને વાત કરે છે કે જ્ઞાન દર્શન સ્વભાવ માત્ર અભેદ નિજ તત્વની દ્રષ્ટિ કરતા આ ખરેખર ટાઈમ છે। ડ્રાઇવિંગ શીખતા પહેલાં ઘણું કર્યું, પણ એકચ્યુઅલી ક્યારે છે? પરીક્ષા આપીને જ્યારે હાઈવે ઉપર ચલાવે ત્યારે ખરેખર છે। એમ અહીંયા કરતા હવે તેમાં પેલું તો કહે છે નવ તત્વરૂપ પ્રણમન તો છે નહીં, એને તો પ્રશ્ન જ નથી, એ છે કે નહીં એ નહીં, પણ એનાથી આગળ શું કહ્યું છે કે ચેતના સ્વભાવ માત્ર જ્ઞાયક વસ્તુમાં, જે ઉપર આપ્યો એની જ રિપીટ શબ્દ છે। ઉપર કયો શબ્દ આપ્યા હતા આપણને? જ્ઞાન દર્શન સ્વભાવ માત્ર અભેદ નિજ તત્વ, એનો જ હવે બીજા શબ્દો, ચેતના સ્વભાવ માત્ર જ્ઞાયક વસ્તુ। અને એમાં શું છે? નવ તત્વરૂપ પરિણામ તો છે નહીં, પણ ગુણ ભેદ પણ નથી। આ રીતે બે વાત છે। ઓલા તો તિકાળી નાયક ભગવાન આત્મામાં નવ તત્વરૂપ પ્રણમન, નવ તત્વ પ્રણમનમાં કોણ આવશે? જીવ અજીવ સંબંધીના વિકલ્પો, પછી પુણ્ય પાપ, આશ્રવ બંધ, એ તો બધા કેવા આવ્યા? અશુદ્ધ। પછી ક્યાં આવે? સંવરની જા મોક્ષ તો નિર્મળ પ્રણમન છે, એ તો આવે કે નહીં? વિકલ્પ નહીં, સાચા હોય એ પણ આવે કે ના આવે? આવે કે ના આવે? આવા જે અભેદ નિજ તત્વમાં પરદ્રવ્યત્વ ન આવે, એ સંબંધી વિકલ્પ ન આવે, પુણ્ય પાપ ન આવે, આશ્રવ બંધ ન આવે, ચલો સંવાર નિદ્રા પણ અધુરાસ ના આવે, પણ મોક્ષ તો આવે કે ના આવે? પર્યાય એટલે કઈ આમ જાણે આમ દોષ કર્યો એવું લાગે, આમ અંતે મોક્ષ પણ એક સાધ્ય છે, તે આવે કે ના આવે? જો અહીંયા એક બહુ વિચારવા જેવું છે। પેલું મોક્ષ એ શું છે? પર્યાય, અને પર્યાય કેવો છે? પલટતો ભાવ છે। બીજું પર્યાય કેવી હોય? કોઈ પણ ઉત્પાદવયવાળી પર્યાય, કોઈ પણ ઉત્પાદવયવાળી કેવી છે? સાપેક્ષ છે। એક પર્યાય છે પલટતો ભાવ છે, અને એ પર્યાય સાપેક્ષ ભાવ। દ્રષ્ટિમાં ક્યારે પણ પલટતો ભાવ નહીં આવે અને સાપેક્ષ ભાવ નહીં આવે, એ મોક્ષ સાપેક્ષ ભાવ પ્રગટ કરવા યોગ્ય છે, પણ દ્રષ્ટિ કરવા યોગ્ય નથી. એ આગળ વાત ગુરુદેવજી લે છે પોતે, કે પર્યાય પર્યાય તરીકે સત્ય છે, પણ લક્ષ આશ્રય કરવા માટે જૂઠી આવે છે ને. આગળ તો ફરીથી કોઈ લઈએ કે ભાઈ દ્રષ્ટિમાં શ્રદ્ધામાં કોણ આવે? દ્રવ્યગુણ પર્યાય સહિતનો આખો શુદ્ધ દ્રવ્ય લઈએ, આપણે શુદ્ધ પર્યાય લઈએ, પૂર્ણ પર્યાય. જો એવું વિચારશું ને તો એ તો પ્રમાણનો વિષય થયો, કારણ કે એમાં કોણ આવી ગયું? ત્રિકાળી દ્રવ્ય પણ આવ્યું અને પર્યાય આવી. તો કેટલા ધર્મ આવ્યો? નયનો વિષય એક ધર્મ હોય કે એકથી વધારે હોય? નયનો વિષય હંમેશા કેવો હોય? એક જ ધર્મ. તો અહીંયા તો કોણ લીધું? ત્રિકાળી દ્રવ્ય પણ લીધું અને નિર્મળ પર્યાય મોક્ષની લીધી, તો પણ એ શું આવ્યું? પર્યાય રૂપ ધર્મ આવ્યો. તો એ પ્રમાણનો વિષય બને છે, નયનો વિષય બને નહીં. અને એના માટે તો 14મી ગાથામાં કઈ પર્યાયને બાકી રાખી? પાંચ બોલ છે ને, પાંચ બોલમાં પહેલો બોલ કયો છે? અબદ્ધ સ્પર્શ, એ ચલો પડદ્રવ્ય સાથે આવ્યો. પછી બીજો કયો આવ્યો? અનન્ય, એમાં કોણ આવ્યું? ચાર ગતિની, ચાર ગતિની પર્યાયમાં પણ કોણ આવ્યું? વ્યંજન પર્યાય. ત્રીજો બોલ કયો છે? નિયત, નિયત. અને નિયતમાં કોણ છે? બધી જ પર્યાય. તો ક્યારે પણ ફરીથી ત્રિકાળી સુધનયનો જે વિષય છે, દ્રષ્ટિનો વિષય છે, શ્રદ્ધાનો વિષય છે, એ કોણ હોય છે? નિત્ય સ્થિર નિરપેક્ષ પરિપૂર્ણ તત્વ છે એ જ વિષય. એમાં કોઈ કે પર્યાય અભેદ રૂપે લેવાય, વાંધો નહીં, તો એ પ્રમાણનો વિષય બની જશે, શુધનયનો વિષય નહીં બને. તો અહીંયા તો એ પ્રણમન તો છે જ નહીં, પણ ગુણભેદ પણ નથી. અને આવો જે છે, કારણ કે એ નવતત્વના પ્રણમન એ ગુણભેદ ઈશેમાં આવે છે, વ્યવહારના ચાર ભેદ છે એમાં, સદ્ભૂત અને અસદ્ભૂત બે થયા, અને એક એકમાં પાછા બે, સદ્ભૂત અને અસદ્ભૂત એમાં પણ બબ્બે, ઉપચરિત અને અનુપ, એ રીતે ચાર થયા કે નહીં. તો એ રીતે અહીંયા જે ગુણ ભેદ છે એ શેમાં આવે છે? એ ભેદ પડે છે, તો ગુણો તો છે માટે સદ્ભૂત છે, પણ એ ભેદ પડે છે અને એટલા માટે એનું નામ શું કહે? અનુપચાર. તો એ રીતે બધા જે કોઈ, કારણ કે એના લક્ષ્ય તો જીવને, સાધક જીવને એ વિકલ્પ જ ઊભો થવાનો છે. તો અહીંયા તો નવ તત્વનું પ્રણમન એની તો વાત નથી, પણ ગુણભેદ પણ એ નથી. અને તેથી તેથી શું કામ? હવે અહીંયા પહેલું શું આપ્યું? નવ તત્વનું પ્રણમન અને ગુણભેદ પોતાના જ્ઞાયક વસ્તુમાં એ નથી. અને આના માટે જોવું હોય તો પર્યાય ભેદથી રહીત અને ગુણભેદથી રહીત સમયસરની કઈ ગાથા લેશું આપણે? છઠ્ઠી અને સાતમી. છઠ્ઠીમાં કોની વાત આવી? પર્યાયથી. શું નામ એનું આપ્યું? નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ. અહીં આવ્યું જ્ઞાયક વસ્તુ, અને પ્રમત અપ્રમત એટલે બધી જ પર્યાય. અને પછી આઠ સાતમીમાં કઈ વાત આવી? દર્શનના ચારી પણ વ્યવહાર કથન. જો એમાં એક ક્યારેક વિચારવું, ગાથા કદાચ આવડતી જશે. શું છે એની ગાથા? ચારિત્ર દર્શન જ્ઞાન પણ વ્યવહાર કથન એ જ્ઞાની. તે જ્ઞાની ક્યાં લેવા? કેટલામ ગુણસ્થાનવાળા? ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા, ક્યાં સુધી? જ્ઞાની ક્યાં લેવા? બધા જ્ઞાની લેવા? ચોથેથી ક્યાં સુધી? ચોથેથી જ્ઞાની ક્યાં સુધી હોય? ચોથે બારમા સુધી હોય, પછી જ્ઞાની ન હોય તો ક્યાં સુધી લે? ક્યાં સુધી? અરિયંત લઈ લેશું, સિદ્ધ પણ લઈ લેશું, બધા જ લઈ લેશું. ફરીથી પૂછું છું, શું છે? ચારિત્ર દર્શન જ્ઞાન પણ વ્યવહાર કથને ન લેવા તો કોણ લેવું? જ્ઞાની વળી બીજા કે આપણી જેવા? આપણી જેવા લેવા? શું છે? બસ થોડોક વિષય છે ને, ક્યારેક વિચારીને બધું કરે. ચારિત્ર નહીં, દર્શન નહીં, નહીં જ્ઞાન જ્ઞાયક નાયકની વાત છે, જે છઠ્ઠી ગાથામાં ત્રિકાળી ભગવાન આત્મા એની વાત છે. ને આ જ્ઞાની કહીને પર્યાયવાળા જ્ઞાનીને નહીં, ગુણસ્થાન ચોથે એટલે એની વાત નથી. કારણ કે બે ફરીથી આ તો બીજો વિષય છે પણ વિચારી લેવું, છઠ્ઠી અને સાતમી ગાથા શેના ઉપરથી આવી છે? છઠ્ઠી અને સાતમી ગાથા જો ગુણ શેના ઉપરથી આવી? શિષ્યનો એક પ્રશ્ન, એવો શુદ્ધાત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ? એ પ્રશ્નનો ઉત્તર કુંદકુંદ આચાર્ય બે ગાથા લઈને આવ્યો છે, જે અહીંયા જ ગુરુદેવ છે લીધું. પહેલી ગાથામાં કોનો નિષેધ કર્યો છે? પર્યાયનો, જે નવ તત્વંતર. એમને કયો અર્થ શબ્દ આપ્યો? પ્રમત અપ્રમત. અને હવે ગુણભેદ માટે કઈ છે? સાતમી ગાથા, કે એ જ્ઞાની એટલે જ્ઞાયક ભગવાન આત્મા માટે. જો એ પદ્યાનું વાંચે એમાં શબ્દોની મર્યાદા, અક્ષરોની મર્યાદા હોય એટલે જ્ઞાની શબ્દ, પણ જ્ઞાની એટલે કોઈ ગુણસ્થાન આધારિતની વાત, જ્ઞાનમય ભગવાન આત્મા. અને એટલા માટે જેને બીજી લાઈનમાં જ્ઞાયક કીધો, કે જે છઠ્ઠી ગાથામાં જ્ઞાય છે એની જ વાત ચાલે. અને એના ઉપરથી પછી પ્રશ્ન આવ્યો, તો જો આવું જ હતું વ્યવહાર તો તમારે ખાલી નિશ્ચયની જ વાત કરવી હતી, વ્યવહારની કરીશું કામ તમારે. બહુ સુંદર એક સંધિપૂર્વકની આખો વિષય એ ચાલતો હોય છે. તો અહીંયા આપણે તો ફરીથી આવીએ. શ્રી એક વાત સમજી લેવું, ગુરુદેવશ્રી એટલા એટલા ખુલાસા કર્યા છે, ભલે 19મી વારમાં આપણી પાસે બધું જ રેકોર્ડિંગ નથી, પણ જેટલું છે ને એટલું મોર ધેન ઇનફ છે. એક એક શબ્દના આપણને ખુલાસા આપણા જ્ઞાનમાં આવી શકે એ રીતે આપણને એ સમજાવ્યું છે. તો અહીંયા તો એ ગુણભેદ પણ નથી, અને તેથી ગુણભેદ કે પર્યાય ભેદને કેવા કીધા છે? અભૂતાળ જૂઠા કહી દીધા છે 11મી ગાથામાં. વ્યવહાર સઘળો અભૂતાળ છે, ટીકાની પહેલી જ લાઇનમાં અમૃતચંદ્રાચાર્યદેવ લખી દે. વ્યવહાર બધો જ વ્યવહાર અને એની સામે એક શુદ્ધ નહીં એ ભૂતાર્થ છે એમ કરી. તો અહીંયા તે ગુણભેદ કે પર્યાય ભેદને અભૂતાર્થ, અને જો આના ઉપરથી ખાસ ગુરુદેશી હવે ખુલાસો કરવો છે કે અભૂતાર્થને જૂઠા કીધા એટલે એનું કોઈ અસ્તિત્વ જ નથી. જ્યારે એક વિચાર કરવા જેવું છે કે જે બે પ્રકાર આપણે લીધા, અસદભૂત અને સદભૂત વ્યવહાર બે તો લીધા ને, પછી ઉપચરિત અનુજ ભલે, પણ એમાં તો બેમાં ફરક શું છે? અસદભૂત વ્યવહાર અને સદભૂત વ્યવહાર શું ફરક છે? એક અભાવરૂપ છે અને એક ગૌણ કરવારૂપ છે. શું છે બેમાં ફરક શું છે? એક જે કોઈ પરદ્રવ આગમ શૈલીમાં, બાકી અધ્યાત્મ શૈલીમાં રાગ પણ અસદભૂતમાં આવશે, એ બધા શેમાં આવશે? અધ્યાત્મ શૈલીમાં અસદભૂત, કારણ કે સ્વભાવમાં એનું કોઈ અસ્તિત્વ જ નથી. તો જેનો અભાવ છે માટેનું નામ શું કીધું? અસદભૂત. અસદભૂતને મુખ્ય કરવા કે ગૌણ કરવા? હવે છે જ નહીં પછી મુખ્ય ગુણની ક્યાં શૈલી કરે છે? આ તો એના જેવું છે કે લાડવો હોય એ હાથી એ ટુકડા કરવા કે આખો ખાવો? કે ભાઈ એના માટે પ્રશ્ન જ ન હોય, જે આ એનું મોઢું મોટું છે તેને ટુકડા કરવા કે એ પ્રશ્ન નથી. આપણા માટે એ મુખ્ય ગુણ. તો અહીંયા સદ્ભૂત વ્યવહાર છે એમાં મુખ્ય ગુણની શૈલી, એને ગૌણ કરવાની શૈલી છે, અને ઓલો તો અસદભૂત એટલે અભાવરૂપ. તો અહીંયા જે ગુણ બે છે કેવા છે? એ ગુણ કરવા યોગ્ય છે. જે નિર્મળ પર્યાય છે એ પણ સદભૂત ઉપચરિત છે, તો એ બધા કેવા છે? ગૌણ કરવા યોગ્ય છે. એના અને આગળ આવશે એના ઉપર લક્ષ દેવા યોગ્ય નથી. તો હવે એનો ખુલાસો ગુરુદેવ કરી દે કે આ બધાને અભૂતાર્થને જૂઠા તો કીધા, પણ કેવી રીતે? કે પર્યાય પર્યાય તરીકે સત્ય છે. છે શબ્દ જેને શું કીધું? અભૂતાર્થ કીધા, એને હવે કહે છે પર્યાય 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 તરીકે હોવા પણ છે, સત્ય છે એટલે એનું અસ્તિત્વ છે, હોવા પણ છે. કોઈ કે પર્યાય ન હોય તો શું થાય? કોઈ એમ જ કહેતો, અરે જો પર્યાય નથી તો તું વેદન કોનું કરીશ? શક્તિ સામર્થ્ય મોય જે તત્વ છે એ આશ્રય કરવા યોગ્ય છે, વેદન એ પર્યાયનું હોય છે. વ્યક્ત પર્યાયનું વેદન છે અને શક્તિ સામર્થરૂપ દ્રવ્યનું અવલંબન છે. તે દ્રવ્યરૂપ પણ ભાવ છે અને પર્યાયરૂપ પણ એ ભાવ છે. તો પર્યાય પર્યાય સાથે કોઈ એમ કે પર્યાયને અભૂતાર કરી એટલે પર્યાય છે જ નહીં, તો એવું નથી. તો હવે છતાં એને અભૂતાર કેમ કીધી કે લક્ષ આશ્રય કરવા માટે જૂઠી છે. આ બહુ આમાં ક્યાંય પણ જો એકાંત લઈએ કે જૂઠી છે એટલે છે જ નહીં, પર્યાયનું ક્યાંય અસ્તિત્વ જ નથી, તો એનું નામ શું કહેશે? આજ આપણે આજ તો નથી બોલ્યા, ગઈકાલે બોલ્યા, આજે આવતીકાલે બોલશું, શું? એકાંતિક મિથ્યાત્વ. એમાં સરસ શબ્દો છે, એકાંતિક મિથ્યાત્વ કોને કહે? બોલ્યા નહીં પણ આટલી વાર સાંભળ્યું તો યાદ તો રહી ગયું નહીં? યાદ તો રહી ગયું હશે. વસ્તુનું સ્વરૂપ અનેક ધર્મવાળું હોવા છતાં પછી સર્વતા બહુ જરૂરી શબ્દ છે. સર્વતા એક ધર્મવાળો માનવો તેનું નામ એકાંતિક મિથ્યાત્વ કહેવામાં આવે છે. જેમ કે પછી આત્માને સર્વથા નિત્ય અથવા સર્વથા અનિત્ય માનવો તે. તો અહીંયા પણ પદાર્થ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે, અનેકાંત સ્વરૂપ. અને આ વાત જો વિચારી હોય ને તો સમયસારનો બીજો જ કળશ કયો છે? બીજો કળશ કદાચ ખબર છે, બીજો કળશ છે એનો પહેલો શબ્દ શું છે? અનંત શક્તિમય પદાર્થ. અને એને કહેવાની પદ્ધતિ અનેકાનમય મૂર્તિ. એને કહેનાર જીનવાણી કેવી છે? અનેકાનમય. અનંત ધર્મમય વસ્તુ જ પદાર્થ છે અને એને એ અનેકાન સ્વરૂપ. એમાં એક એક ધર્મને મુખ્ય કરે, બીજાને ગૌણ કરીને વાત એ કરે. તો એ રીતે તો એ પર્યાય છે પણ લક્ષ કે આશ્રય કરવા યોગ્ય નથી, માટે એનું નામ શું કીધું છે? જૂઠી. અને આમાંથી એક શબ્દ ઉમેરવો હોય તો ગૌણ કરીને જૂઠી કીધી છે. પ્રગટ કરવા સમ્યક દર્શન અથવા તો મોક્ષ માર્ગ અને મોક્ષ પ્રગટ કરવા માટે તો છે ઉપાધેય, પણ એ આશ્રય કરવા યોગ્ય નથી, લક્ષ કરવા યોગ્ય નહીં. હવે એની સામે ફરીથી શું લીધું? પેલું શું લીધું? દ્રવ્ય સ્વભાવ કેવો છે? આશ્રય લક્ષ કરવા યોગ્ય છે, નાયક ભાવ છે. હવે એના આશ્રય નિર્વણ પર્યાય પ્રગટ થાય કેવી છે? પ્રગટ કરવા યોગ્ય છે પણ એ ક્યારેય લક્ષ કરવા યોગ્ય. હવે ત્રીજી વાત આવે, દયાદાન વગેરે ભાવ કેવા છે? લક્ષ કરવા યોગ્ય છે કે પ્રગટ કરવા યોગ્ય છે? કઈ જ નહીં ના. પહેલા તો એમ કે થોડુંક કે પહેલા કરવા યોગ્ય છે, પહેલા કરવામાં શું વાંધો છે? સીધું સાવ ના પાડી દો. દયા દાન વગેરે ભાવ શું છે? આશ્રય કરવા યોગ્ય છે કે પ્રગટ કરવા યોગ્ય? ફરીથી ક્યારેક પણ શબ્દો પ્રયોગ કરતા પહેલા વિચારવા જેવું. રાગ છે એ શું કરાવે? બંધના કારણ છે કે રાગ એ મોક્ષના કારણ છે? રાગનો પ્રવેશ સમાવેશ શેમાં છે? સાત તત્વમાં આપણે જોઈએ, એમાં દ્રવ જીવ અને અજીવ બે દ્રવ્યને જુદા કાઢીએ તો પાંચ પ્રકારની પર્યાયોમાં રાગ શેમાં આવે અને આશ્રવથી શું થાય? તો પછી એનો પ્રશ્ન ક્યાં છે? એ પ્રગટ કરવા યોગ્ય પણ કેમ હોઈ શકે? અને અને જો એ રાગ કરવા યોગ્ય હોય તો મિથ્યા દ્રષ્ટિને યોગ રાગ આપણે કેટલી વાર કર્યો છે? ભૂતકાળમાં કેટલી વાર કર્યો? ઉત્કૃષ્ટ રૂપે કસાઈની મંતારૂપનો રાગ શુકલેશાના પરિણામ કેટલી વાર કર્યા? બીજા તો જવા દે, શુકલેશાના પરિણામ કેટલી વાર કર્યા? અરે આપણે નહીં, અભવી જીવ પણ કરે છે. જો એ મોક્ષ માર્ગ હોત, મોક્ષનું કારણ હોત, તો આપણે એ બધા ક્યાં પહોંચી ગયા હોત અત્યારે? તો જીવનમાં બહુ જ વિચારવા જેવું છે કે દયાદાન વગેરે ભાવ રાગ છે તે લક્ષ કરવા યોગ્ય પણ નથી. એમાં લક્ષ કરીને એનું કરતા બનવું, એકત્વ કરવું, એમ પણ કરવા યોગ્ય નથી. ક્યારેય પણ એવું નહીં બને કે રાગ ઉપર લક્ષ હશે અને સ્વભાવનો અનુભૂતિ થાય, અને એટલા માટે લક્ષ કરવા યોગ્ય. લક્ષ કરવા યોગ્ય એટલે એના તરફ ઉપયોગ મૂકીને અટકવા જેવું નથી, અનુભવ ત્યાં પછી તો બધું જ આવશે, પણ ક્યારે પણ એકલું રાગ ઉપર લક્ષ હોય અને આત્માની અનુભૂતિ થાય એવું ક્યારે બનતું નથી. તો એ અનુભવ કરવા માટે તો તે વખતે અરે જ્યાં ગુણભેદનું લક્ષ છૂટે ત્યાં રાગની તો વાત શું કરવાની હોય. તો હવે એ રાગ તો લક્ષ કરવા યોગ્ય નથી, પણ અનુભવ શુદ્ધોપયોગના કાળે સંવર નિજરારૂપ વિતરાગી નિર્મળ પર્યાય પણ લક્ષ આશ્રય કરવા લાયક નથી. શું આવ્યું? જે ઉપર આવ્યું એ જ, જે પર્યાય ભેદ. હવે પર્યાય ભેદમાં પણ બે લીધા, રાગની પર્યાય તો અનુભવના કાળે શુદ્ધોપયોગના સમયે એ લક્ષ કે આશ્રય કરવા યોગ્ય તો નથી, પણ સંવર નિજારૂપ વિતરાગ નિર્મળ પર્યાય. આમાં કયું એક બાકી રહી ગયું? મોક્ષ રહી ગયું ને? કેમ મોક્ષ તો રહી ગયું ને? અરે મોક્ષ જે એને હશે ને ત્યારે એને તો આવો પ્રશ્ન જ નહીં હોય. આ તો જ્યાં હજી આશ્રવબંધ રાગ છે અને સાધક દશામાં છે એને પણ, એ પણ શુદ્ધોપયોગને માટે એ નિર્મળ પર્યાય, જેને બીજી ભાષામાં કહીએ રાગમાં આપણે શું લઈ શકાય? છઠ્ઠી ગાથા પ્રમાણે પ્રમત્તપણું. અને આ સંવર નિજરામાં શું લઈ શકાય? અપ્રમત્તપણું. તો કોનું ન્યા લક્ષ ચડાવ્યું છે? ખાલી પ્રમત્તનું કે અપ્રમત્તનું પણ? બેયનું લક્ષ ચડાવ્યું. તો અહીંયા તો રાગ તો એ તો લક્ષ કરવાયોગ નથી, પણ સંવર નિજરારૂપ વિતરાગ નિર્મળ પર્યાય પણ. આ બધું આમ બહુ આકરું લાગે ને, અઘરું લાગે ને. માંડ માંડ અમે અહીંયા સુધી આવીએ તો થોડુંક સારું કરો છો, આમ જ કરશો, એવું કંઈક શાબાશી મળવી જોઈએ ને. અહીંયા તો ક્યાં સુધી લઈ જાય છે ગુરુદેવજી? કે નિર્મળ પર્યાય હોય સંવર નિજરાની તો પણ તે લક્ષ કરવા લાયક. આમ કહીને બહુ જ વિચારવા જેવું છે કે મારે ક્યાં સુધી પહોંચવાનું છે અને અત્યારના હું ક્યાં પહોંચ્યો છું, અહીંયા ક્યાં છે. એક થોડીક અનુકૂળ સામગ્રી મળે તો આમ કેવા પ્રફુલ્લિત થઈ જાય. અરે તને ક્યાંથી પાછા હટવાનું છે? અને એટલે બધી અહીંયા જે અટવાઈ ગયા છે કે એક સંયોગમાં સાતાનો ઉદય આવ્યો, પુનનો ઉદય આવી ગયો તો જાણે થઈ જાય છે મારું ઘણું કામ થઈ ગયું. કે અહીંયા તો કે એ પણ આશ્રય કરવા લાયક નથી. તો કોણ છે આશ્રય કરવા લાયક? તો જે પહેલો જે લાઈન હતી ને એ જ હવે છેલ્લે આવે છે. પહેલી લાઈન કઈ હતી? જ્ઞાન દર્શન સ્વભાવ માત્ર અભેદ નિજ તત્વ. હવે એની જ વાત કે આશ્રય કરવા લાયક, એનો અર્થ આલંબન લેવા લાયક તો એકમાત્ર ત્રિકાળ શુદ્ધ જ્ઞાયક ભાવ છે. હું એક જ્ઞાયક ભાવ છું કે એકમાત્ર એક, બીજું આના સિવાય બીજું કોઈ જ નહીં. અને કેવો છે? ત્રિકાળ શુદ્ધ. ત્રિકાળ શુદ્ધ એટલે, ત્રિકાળ શુદ્ધ એટલે શું? પર્યાય, કોઈ પણ પર્યાય એ કેવી હશે? કેવી હશે? સંવર નિજરાની નિર્મળ પર્યાય લઈએ તો પણ એ કેવી હશે? સાદી શાંત છે. સિદ્ધ દશા પણ લઈએ તો એ કેવી છે? સાદી અનંત છે. એક સમય છે બધું, પણ જો પ્રવાહ ઉપર લઈએ તો પણ જે મોક્ષ માર્ગની પર્યાય છે, જે સંવર નિજરાની પર્યાય છે, એ પણ કેવી છે? સાદી શાંત છે. મોક્ષ માર્ગની પર્યાય સાદી, મોક્ષ માર્ગની પર્યાય અને મોક્ષની પર્યાય કોઈ ત્રિકાળ નહીં હોય, અનાદિ અનંત નહીં હોય. જ્યારે આ ત્રિકાળ દ્રવ્ય છે, કેવો છે? ત્રિકાળ શુદ્ધ શબ્દ વાળો, એ અનાદિ અનંત. અને એ જ દેખાડે અનાદિ અનંતપણો એ કોઈ પણ પર્યાય ને લાગુ પડે કે નહીં? અનાદિયન લાગુ પડે કે નહીં? નહીં, કોઈને ના લાગુ પડે. જીવને નહીં, પણ આમ કોઈ પર્યાય નહીં. પર્યાય નહીં પૂરતી, આપણે તો અહીંયા જીવની વાત ન લાગે. અભવી જીવની છે ને આશ્રવબંધ અનાદિ અનંત હોય. શું છે? અભવી જીવની કઈ છે એને સંબંધી, એને આશ્રવ અને બંધ અનાદિ અનંત નહીં હોય. શું પણ એ પ્રવાહ રૂપની વાત છે, બાકી તો એક જ સમય છે એની વાત નથી. અને એ સિવાય અભવી સિવાય ભવ્ય હોવા છતાં મોક્ષમાં નહીં જાય એની પણ અશુદ્ધતાની પર્યાય અનાદિ અનંત છે. અહીંયા તો આપણે અહીંયા વાત છે, ચાલો કાંઈ વાંધો નહીં, અહીંયા તો શુદ્ધની વાત છે કે એકા એક ત્રિકાળ શુદ્ધ કોણ છે, એક રૂપ નાયક ભાવ છે. અને તો એ જ કેવો છે, લક્ષ કરવા યોગ્ય છે, આશ્રય કરવા યોગ્ય છે, કે જેમાં કોઈ પણ પર્યાય ભેદ પણ નથી અને કોઈ પણ એમાં ગુણભેદ નથી, એવો એક રૂપ. અને આ રીતે બે આશ્રયભૂત તત્વ માટે બે પલટતો ભાવ પણ નહીં અને ભેદરૂપ ભાવ પણ નહીં. પર્યાયને એટલે એમાં કોણ આવી ગયો, પલટતો ભાવ આવી ગયો, અને ગુણ ભેદ એમાં ભેદરૂપ. એ ક્યારે પણ ત્રિકાળી દ્રવ્યમાં નથી તો એ ક્યારેય દ્રષ્ટિના વિષય બનતા નથી. ચાલો એનાથી આગળ લઈએ, 87મો બોલ છે. લોકો કુળદેવને હાજરા હજુર રક્ષણ કરનાર માને છે. આખોની આપણી તો ખરેખર જે ગુરુદેવસિંહને માને છે એને તો આવું શું કહેવાય, આને શું કહેવાય, ગ્રહિત મિથ્યા. એટલું તો જીવનમાં હોય છે. અને જે જૂના હશે એને ખબર હશે કદાચ ગુરુદેવસિંહની શરૂઆતમાં કેટલાય ઘરોમાંથી આ બધું ગ્રહિત મિથ્યાત્વના નિશાનીઓ બધી છૂટી ગઈ હતી બધાને. તો એને તો નથી, પણ આ તો કોઈ માનતો હોય. કુળદેવ આપણે તો ન જ હોય ને, ન હોય ને, આઈ થિંક આ આપણે નિયમસારમાં ભૂલી ગયા ને. તો એમાં એક આવે છે કુળ દેવતાને સ્મરણ કરે છે, જોવું છે એમાં નિયમસારમાં. આશ્ચર્ય કદાચ લાગશે પણ કદાચ એવો શબ્દ તો મળશે ને, નિયમ સારો છે અને આ આપણો અધિકાર ચાલે છે એમાં જ મળશે. મુનિરાજ કહે છે હું કુળદેવને એ સમરું છું. એમાં જો એક એટલે આમ શબ્દ એવો છે પણ બીજો પણ એક શબ્દ છે આમાં, એક 202 કળશ છે, 248 મંદિર પાનું, 248 પાનું, 202 કળશ, સમતાનું કુલ મંદિર. કુળ મંદિર આવ્યું અને એકમાં પણ એવી રીતે પોતે એ સ્મરે છે કુળ, એને એવો પણ એક શબ્દ છે મળી લેશે પછી. પણ આ રીતે એવું કે ભાઈ કુળ દેવી તારી કઈ છે, સમતારૂપી તારી કુળ દેવતી છે. તો એ કરીને કે આ 12માં જે માન્ય છે એવું નથી, પણ પોતાની એ કુળ દેવી છે સમતારૂપી, એનો એક શબ્દ આવે છે એ ગોતી લેશું પછી. તો અહીંયા આપણને તો કહી છે કુળદેવને, કુલ મંદિર તો શબ્દ આવ્યો પણ એવી રીતે એવો શબ્દ એ છે. લોકો કુળદેવને હાજરા હજુર રક્ષણ કરનાર માને છે. એમાં છે કુળદેવ એટલે એને સ્મરે છે, જ્યારે આમ લડાઈ કરવા જાય ત્યારે રાજા એને સ્મરે ને, એવો એક શબ્દ છે એમાં. 198 છે ને, કયો કળશ કયો છે, 198 પેજ. ઓકે, આવ્યું ને કુળદેવીને સ્મરીને, બરોબર છે. એ આધાર આપ્યો યોગેન્દ્ર દેવનો કે શું છે, સ્વાભાવિક બળ સંપન્ન એવો તું આળસ તજીને ઉત્કૃષ્ટ સમતારૂપી કુળદેવીને સ્મરીને અજ્ઞાન મંત્રી સહિત મોહશત્રુ નાશ કરે. આવ્યું ને, આખી જયારે ઓલા રાજા આદિ લડાઈ કરવા જાય ને ત્યારે કરે ત્યારે, એટલે બધા શબ્દો આચાર્ય મુનિરાજે વાપર્યા છે. આ નહીં માનતો તારી સમતારૂપી કુળદેવીને એ યાદ કરજે. તો આ તો અને આ ભાઈ એવું માનતા હતા, એટલે પછી ગુરુદેવસિંહ એ શબ્દો એ લે છે કે તારે કુળદેવ નહીં, તારો સુધાત્માજી તારો કેવો છે, હાજરા હજુર છે. લોકો કુળદેવને હાજરા હજુર રક્ષણ કરનાર માને છે, પણ હવે કહે છે પણ તું અંદર માલવાળો છો કે નહીં, તું શું ખાય ખાલી છો, તું એવો પામર છો કે બીજા ઉપર આધાર રાખે એવો છે, તું પૂર્ણ સામર્થવાન નથી, તાકાતવાળો તું નથી. તો જો કેવો છું હું, ત્રિકાળી સ્વાધીન સ્વભાવ. ફરીથી શબ્દ આવ્યો, કયો આવ્યો, ત્રિકાળી. અને આ ત્રિકાળી એ શબ્દ કોના માટે લાગુ પડે, સ્વભાવ કે દ્રવ્ય બે અભેદપણે ગઈ એના માટે. તો ત્રિકાળી અને પાછો કેવો છે, સ્વાધીન સ્વભાવ. ફરીથી સ્વાધીન સ્વભાવ. સ્વાધીન એટલે શું, સ્વાધીન સ્વભાવ એટલે શું, પરાધીનતા નહીં એટલે શું, એ તો બીજો શબ્દ ઓપોઝિટ આવ્યો, એટલે શું, જેને કોઈની સાપેક્ષતા ન હોય. સાકરનો ગેળો સ્વભાવ છે તો એ ગળ પણ કોના આધારિત હશે, કોઈને આધારિત ન, તેનો સહજ સ્વભાવ સહજ હોય છે, એને કોઈની જરૂર કે ના. એને સાકરને શેમાં રાખી હશે એટલે ગળી થઈ, ચાસણીમાં, ચાસણીમાં રાખીએ છીએ ને તો ગળી થાય ને, કેમ ગુલાબ જાંબુ ને એવું કે શેમાં રાખે છે, ચાસણીમાં નાખે છે ને એટલે ગળા થાય ને, એવી રીતે સાકરને શેમાં રાખવું પડે. સ્વભાવ સ્વાધીન હોય છે, સ્વભાવ સહજ હોય છે, સ્વભાવને કોઈની સહાય મદદની જરૂર. અને આજ મોટામાં મોટી ભૂલ કરી છે, સહજ સ્વભાવને ભૂલીને ક્યાંય ક્યાં ક્યાં સુખ ગોતવા ગયા છે. પરમા એટલે શું, જ્યાં સુખનો સદભાવ જ નથી, એવા પર તરફના લક્ષમાં ગયા છે, રાગાદીમાં ગયા છે. તો અહીંયા કહે છે ત્રિકાળી સ્વાધીન સ્વભાવના લક્ષે અંદર તો જો, અંદર તો જો, તને હાજરા હજુર નાયક ભગવાન આત્મા દેખાશે. એક ક્યારેક પણ બારમાં આપણું નામ બોલે તો આપણે શું બોલીએ, આમ સ્કૂલમાં જેમ હતે ને એટેન્ડન્સ હોય છે, આ રહ્યો હું, ક્યારે એમ લાગ્યું કે આ રહ્યો હું જ્ઞાયક આત્મા. પોતાની હર સમયની ઉપસ્થિતિ છે, પોતાની જ્ઞાનમય ઉપસ્થિતિ ન હોત તો આ જગતને જાણનાર કયું તત્વ છે, ખબર ને. આ જ્ઞેયના અસ્તિત્વને સ્વીકારીએ છીએ, પણ જ્ઞેય વખતે એક જાણનાર તત્વ પણ રહેલું છે એને આપણે ઓળખતા નથી. એક ગુરુદેશી એક પદ ગાતા, ઘણા ગુરુદેશી પદ ઘણા ગાતા, પણ યાદ તો ન હોય ને, પરમ નિધાન પ્રગટ મુખ આગળે જગત ઓળંગી હો જાય જિનેશ્વર. પરમ નિધાન પ્રગટ મુખ આગળે, મુખ આગળ એટલે ન્યાસ પ્રત્યક્ષપણે. જ્ઞાનમય જે ભગવાન આત્મા છે કેવું છે, પરમ નિધાન, જ્ઞાનના નિધાનથી ભરેલું, પ્રગટ મુખ આગળે, અને છતાં જગત એને શું થઈ જાય છે, ઓળંગીને ક્યાં પહોંચી જાય છે, જ્ઞેયમાં પહોંચી જાય. અરે પણ જ્ઞેયને જાણનાર જ્ઞેય છે, જડ જ્ઞેયને જાણનાર જડ છે કે જડ જ્ઞેયને જાણનાર જ્ઞાનમય કોઈ તત્વ છે. પણ એ ત્યાં સુધી જ્ઞેય નિમગ્નતા, જ્ઞેય લુબ્ધતા. પંદરમી ગાથામાં કહીએ તો કયો શબ્દ છે, જ્ઞેય લુબ્ધ. અજ્ઞાનીની એક વ્યાખ્યા આપી છે, અજ્ઞાની કોને કહેવાય, જ્ઞેય લુબ્ધ. અને પૂજ્ય બેનસી એના માટે કયો શબ્દ વાપર્યો છે, જ્ઞેય નિમગ્ન. જ્યાં જ્યાં જ્ઞેયની જણાય છે ત્યાં ત્યાં તે મય હું છું એમ જાણે, પણ એ જ સમયે હું એક જાણનાર તત્વ છું, જ્ઞેય મારામાં પ્રવેશે નહીં અને હું જ્ઞેયમાં પ્રવેશું નહીં. તો અહીંયા તો તું છો કે નહીં, ત્રિકાળ સ્વાધીન સ્વભાવના લક્ષે અંદર તો જો તને દેખાશે. ત્રિકાળ સ્વતંત્રપણે ટકનાર, કોનો શબ્દ કર્યો, આ અર્થ કોનો કર્યો? ત્રિકાળી સ્વાધીન જે શબ્દ છે એનો જ હવે અર્થ કર્યો. ત્રિકાળી સ્વાધીન એટલે ત્રિકાળ સ્વતંત્રપણે ટકનાર. આપણે કોના કારણે અત્યારના ટકીએ છીએ? શરીરને કારણે કે આયુષ્કર્મને કારણે કે બેયને કારણે? એક પણ નહીં. આ તો શરીર છૂટી જશે તો શું છે? તો શું મરી જશું? એમાં ટકીએ ક્યાંથી? નહીં, અગ્નિમાં બાળી મૂકશે આપણને. આયુષ પૂરું થાય, શરીર છૂટી જાય તો શું થશે? હું ટકનાર તત્વ છું. જગતના કોઈ પણ પદાર્થનો સામર્થ નથી, તાકાત નથી કે મને અભાવ કરી દે. હું ભાવરૂપે ટકનારો સ્વભાવમય તત્વ છું. અસ્થિરૂપ ભાવ એટલે અસ્થિરૂપે ટકનારો હું સ્વભાવમય એક તત્વ છું. અરે કોઈ સંયોગોની વાત નહીં, કોઈ વિભાવની પણ તાકાત નથી કે મારા સ્વભાવમય અસ્તિત્વનો કોઈ નાશ કરી શકે. પણ શું થાય, એવી એક અંદરની કોઈ સ્વભાવની મહિમા નથી આવ, વિશ્વાસ નથી આવતો. બારમાં તો એટલો છે કે શરીર છે એટલે હું ટેકો, એટલી તો એકાકાર પણ એમાં છે. તો કેવો હું છું? ત્રિકાળ સ્વતંત્રપણે ટકનાર ભગવાન જ્ઞાયક આત્મા, જાણનાર તત્વ કે જે. હવે કેવું છે? આટલો તો શબ્દ આપ્યો, કેટલા વિશેષણ આપ્યા? ત્રિકાળ સ્વતંત્રપણે ટકનાર ભગવાન અને જ્ઞાયક આત્મા. એ હવે કે છે, જે જ્ઞાતા સ્વરૂપે સળંગ જાગ્રત છે. હવે શું શબ્દ આપ્યો? સળંગ પણ એટલે જ્ઞાતા સ્વરૂપે, જાણનાર સ્વરૂપે, પાછો સળંગ. સળંગ એટલે ત્રિકાળનો અર્થ કર્યો છે સળંગ. ભલે જ્ઞેયો બદલતા રહે, સંયોગ બદલતા રહે, પણ પોતાનું જ્ઞાતાપણું સદાય રહેવાનું છે. સળંગપણે શું શબ્દ છે? જ્ઞાતા સ્વરૂપે સળંગ, અને પાછો કેવો છું? જાગ્રત છે, નહીં જાગતો ઊભો છે તે. પછી આગળ શું છે? જરૂર પ્રાપ્ત થાય. જે છઠ્ઠી ગાથાના ભાવો ઉપરથી જાણ, સહજ શબ્દ શું છે? જાગતો જીવ. અહીંયા શબ્દ શું છે? જાગ્રત, જ્ઞાનમય, ઊભો છે. ઊભો છે એટલે હયાતી ધરાવનાર છે. હર સમયે જ્ઞાયકનું હોવાપણું રહ્યું છે, પણ એ જ્ઞાયકના અસ્તિત્વને ભૂલીને જ્ઞેયની અધિકતામાં, જ્ઞેયના સ્વીકારવામાં આપણે ચાલ્યા જાય છે, તો પોતાના તત્વને ઓળંગી જઈએ છીએ. એ પરમ નિદાન હોવા છતાં અને પાછું સામે હોવા છતાં જગત ઓળંગી જાય, જ્ઞેયમાં દોડી જઈએ છીએ. તો એ જે જ્ઞાતા સ્વરૂપે, આમ કહીને એક બહુ જ ઘણા વિચાર કરીએ તો શું આવી શકે? જ્ઞાતા સ્વરૂપે સળંગ જાગ્રત છે એટલે શું? કોઈ પણ ઉદય પ્રસંગે કોઈ પણ જ્ઞેયોના એક ક્ષેત્રાવગા સંબંધમાં પણ હું મારું જ્ઞાતાપણું છોડતો નથી. એને નથી સ્વીકારીને પર્યાયમાં વિપરીતતા ઊભી કરીએ જુદી વાત છે, પણ દ્રવ્યરૂપ સ્વભાવરૂપ જે મારું અસ્તિત્વ છે કેવું રહે છે? નિરંતર સળંગપણે, ગમે એવા ઉદય પ્રસંગ નિગોદમાં પણ પહોંચી ગયા અને તો પણ મારું અસ્તિત્વ કેવું રહ્યું છે? સળંગપણે એ જાગ્રત છે. નાતાપણે સળંગ હું જાગ્રત છું, હું હયાતી ધરાવું છું. અને તે જ હવે શું કહે છે? તારે હાજર દેવ જોવે છે ને, તો તારો નાયક દેવી હાજર હાજર છે. બનારસીદાસજીએ નાટક સમયસારમાં શરૂઆતમાં જીવના લક્ષણ બતાવ્યા. ક્યાં ક્યાં હશે શરૂઆતમાં? અહીંયા નાટક સમય કઈ કઈ બહુ પહેલા થઈ ગયું એમ નહીં, પણ એક સરસ એમાં વાંચે. સમતા, રમતા, ઉર્ધ્વતા, જ્ઞાયકતા, સુખપા, ચેતનતા, વેદકતા, એ સબ જીવ વિલાસ. એમાં ત્રીજો શબ્દ છે સમતા, રમતા, સમતા જે આપણે ભાવ આવે છે અત્યારના નિયમસારમાં, એ જ્ઞાતા દ્રષ્ટા પણ સમતા ભાવ, વિતરાગતા રૂપ, અને રમતા એટલે સ્થિરતા, ચારિત્રની અંદર સ્વરૂપના રમણતા અને ઉર્ધ્વતા. કૃપાળુ દેવ પણ આ પદ લઈને એમાં ઉર્ધ્વતાનો બહુ સરસ અર્થ ગુરુદેવસાના અર્થ કરતા હોય. હર સમયે તારા અસ્તિત્વની હૈયાતી ઉર્ધ્વપણે છે. ખાલી જ્ઞેયને ન માન, જ્ઞેય શબ્દ પણ ક્યારે આવ્યો? એને કોઈ જાણનાર તત્વ છે ત્યારે એને જ્ઞેય શબ્દ આવ્યો છે. તો એ કોણ છે? એ હર સમય તારી શું રહે છે? ઉર્ધ્વતા મુખ્યતા રહે છે. જળને, જળની સિદ્ધિ છે પણ જળની પ્રસિદ્ધિ કરનાર જળ નથી. જળની સિદ્ધિ, સિદ્ધિ એટલે હયાતી છે, મોજૂદગી છે, અસ્તિત્વ છે, પણ જળની પ્રસિદ્ધિ કરનાર એ સ્વયં જળ નથી. એને જાણનાર કોઈક એક જ્ઞાનમય ચેતનમય એ તત્વ છે. વિચારી લેવા જેવું છે. ક્યારે એ છે? જ્ઞાનમય તત્વની જગતમાં અસ્તિત્વ નહીં હોય. જગત હોય પણ જગતને જાણનાર તત્વ ન હોય એવું ક્યારે? જીવનમાં આ એક અહીંયા તણકાળ ત્રલોકને જાણનારી એક એ કેવળી ભગવાનને એની છે. અહીંયા તો એક જાણનાર તત્વની વાત છે કે હર સમયે એ કેવું છે ફરીથી કે જે જ્ઞાતા સ્વરૂપે સદાકાળ જાગ્રત છે તે જ તારા માટે શું છે? હાજરા હજૂર દેવ છે. બસ હર સમય આ ભાવ અંદરમાંથી આવવો જોઈએ. હું જ્ઞાયક છું, હું ચૈતન્ય છું, હું પરિપૂર્ણ તત્વ છું. એટલી બધી વિભાવ ભાવોને જ્ઞેય ભાવોની ગુણતા થઈ જાય કે પોતાનું, જેમ ગુરુદેવસિંહને ભક્તિમાં સરસ બોલીએ છીએ, શું બોલીએ છીએ એવું કઈ આવું જેવું કઈ નહીં કઈ. આહા, એ તો એક શબ્દ બોલતું એટલે જ હે યુ સત સત જ્ઞાન જ્ઞાન ધબકે. ગુરુદેવસિંહ હૃદયમાં હાર્ટ નહીં, અંદરમાં કઈ પણતી ન હતું. સત સત પણ ખાલી નહીં, સાથે સાથે શું છે? જ્ઞાન જ્ઞાન ધબકે. અને જો આવી અંતરંગની દશા છે તો શું છે? વાણી પણ કેવી જોર નીકળે છે. જીવનમાં એ આખી વાણીનું બળ એ અનુઅંદરમાં હર સમય હું જ્ઞાન, હું જ્ઞાયક, હું જ્ઞાયક. અને પછી શું છે? અને વજ્ર વાણી છૂટે, જેમાં હું ચૈતન્ય ભગવાન આત્મા છું, કે જેનાથી એ વજ્ર વાણીમાં મુમુક્ષુ જીવોના એ વિભાવ છૂટી જાય. જે વજ્રે સુમુક્ષુ સત્વ જળકે પર દ્રવ્ય ના. તો અહીંયા એ કે હું કેવો છું? હાજરા હજુર એ દેવ જ્ઞાયક છે. હવે કહે છે તેની શ્રદ્ધા કર અને પરનો આશ્રય છોડ. પરમાં રાગાદી ભાવ વિભાવ બધા જ એમાં લઈ લેવા કે તેની જ હાજરા હજુર ચૈતન્ય. અને એ રીતે વિચાર કરીએ, પોતાના ત્રિકાળી નાયક ભગવાન છે એને ક્યારે ક્યારે આવરણ હોય? ક્યારે હોય? ક્યારેય ન હોય. કેમ ન હોય? સ્વભાવ છે એટલે ન હોય. એટલે છે નિગમના ભાવમાં ગયા હતા ત્યારે તો આવરણ હતું ને, કે નહોતું? નહોતું. શું કામ નહોતું? અરે ભાઈ, જે કોઈ જ્ઞાનાવરણી કર્મ છે એનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ કોની સાથે છે? જ્ઞાનની પણતી સાથે હોય. જ્ઞાન ગુણ સાથે નહીં અને જ્ઞાન ગુણથી અભેદ નાયક સાથે પણ નહીં. અને ત્યારે તો એનું નામ પારણામિક ભાવ, નિરપેક્ષ ભાવ કહેવાય. જે કોઈ જ્ઞાનને આચ્છાદિતમાં નિમિત્ત થાય છે એ કોણ છે? જ્ઞાનાવરણી કર્મ. પણ એનો પણ સંબંધ નિમિત્ત નૈમિત્તિક કોની સાથે છે? નિમિત્ત સાપેક્ષ કથન છે તો પણ કોની સાથે હોય? પર્યાય સાથે. કારણ કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ બે ભિન્ન દ્રવ્યોની વર્તમાન પર્યાય વચ્ચે હોય. ત્રિકાળી દ્રવ્ય અને ગુણ તો કેવા છે? પારણામિક ભાવે છે. અને પારણામિક એટલે નિરપેક્ષ ભાવે છે. તો અહીંયા પોતે તો એવો હાજરા હાજર દેવ છે, તેની શ્રદ્ધા કર અને પરનો આશ્રય. વિભાવ ભાવનો આશ્રય, હજી એક એડ કરવું હોય તો પરનો આશ્રય, વિભાવનો આશ્રય, હજી એક શબ્દ એડ કરવો હોય ઉપરના જ બોલમાં આવ્યો, ભેદનો આશ્રય. ગુણભેદનો પણ નહીં, પરદ્રવ્યનો તો આશ્રય નહીં, વિકાર આશ્રયબંધનો તો નહીં, પણ નિર્મળ પર્યાય નહીં અને ગુણ ભેદનો પણ એનો આશ્રય છોડ. પરથી જુદાપણું બતાવનાર નિર્મળ જ્ઞાનનો વિવેક કર. પહેલો તો શું છે શબ્દ છે? પહેલા તો પરની તેની નાયક દેવની શ્રદ્ધા કર અને પરનો આશ્રય છોડ. હવે એનાથી પરથી જુદાપણું બતાવનાર નિર્મળ જ્ઞાનનો વિવેક. આ નામ નિર્મળ જ્ઞાન કહેવાય. શું નિર્મળ કહેવાય? પરથી વિવેક કરાવે એ જ નિર્મળ જ્ઞાન છે. ભિન્નતામાં એકત્વ કરાવે એ મિથ્યા જ્ઞાન છે, એ મલિન જ્ઞાન છે. અને પરથી જુદાપણું, પરથી જુદાપણું હોય કે ન હોય? ક્યારેક હોય કે ગમે? પરથી જુદાપણું હોય કે ન હોય? હોય તો ક્યારે હોય? અરે પણ હજી પર શબ્દ વાંચીને પણ માનીને પણ હજી તને એકપણું જોયું, અને એકપણું હતું તો પર કીધા કેમ? શબ્દો દ્વારા ભાવ ભાષણ કેમ નથી થતું? શબ્દો શું છે? પર શબ્દ એ શું છે? વાચક. વાચક વાચક ઉપરથી વાચ્ય સુધી કેમ નથી પહોંચ્યું? બારમાં એક ઘર શબ્દ સાંભળ્યો હોય તો શું થાય છે આપણને? વાચ્ય સુધી પહોંચાય કે નહીં? એક હશે મકાન જેવું, હશે એમાં દરવાજો હશે, બારી હશે, છાપરું કે જે કંઈ થોડીક પિક્ચર તો આપણા માઇન્ડમાં આવે કે નથી આવતું? શા માટે આવું આવે છે? ખાલી એક શબ્દ ઘર બોલ્યા તો આવું કેમ યાદ આવે છે? કારણ કે એટલા બધા પરિચિત છે એ શબ્દથી, વાચકથી અને વાચ્યથી. અહીંયા શું છે? શેનાથી પરિચય છે? વાચક શબ્દ કે વાચ્ય તત્વ? વાચક શબ્દ એવું પણ ક્યાં એટલો બધો છે કે એક ભગવદેશી કે તું ભગવાન નાયક છો એવો ભાવ અંદરમાંથી ખ્યાલ આવી જાય. કે આ તો જાણે ગુરુદેવ કોઈ કહેતા હશે, બીજો ભગવાન નાયક હશે. તો અહીંયા એ શું છે કે પરથી જુદાપણું બતાવનાર આ નિર્મળ જ્ઞાનનો વિવેક કર. એ વિવેક તારા જ્ઞાનમાં ભેદ જ્ઞાન કર, રાગાદી વિભાવોથી વિવેક કર. હવે એનાથી આગળ સ્વભાવના જોરે એકાગ્રતા કર. કોનું જોર લીધું? સાધન કોને બનાવ્યું? સ્વભાવના જોરે. જેનાથી જુદા પડવું છે એનું ક્યારે પણ સાધન નહીં થઈ શકે. ઘણી વાર તો આશ્ચર્ય થાય, રાગથી ભેદજ્ઞાન કરવું અને સાધન કોણ બને? રાગ કરે. જેને સાધન માનીએ એને ક્યારેય જુદા ન પડી શકાય. તો અહીંયા પરથી જુદું કરી નિર્મળ જ્ઞાનનો વિવેક કર, અને હવે સ્વભાવના જોરે તું એકાગ્રતા, સ્વભાવમાં સ્વરૂપમાં શું કર? એકાગ્રતા, એકને જ મુખ્ય બનાવજે. શ્રદ્ધા જ્ઞાનપૂર્વક આવું ચારિત્ર કરજે. એકાગ્રતા છે ઉપયોગની, એકાગ્રતા કર. શ્રદ્ધા જ્ઞાન અને સ્થિરતા આવી ગયા. એકાગ્રતામાં શું લીધું? ચારિત્ર. પહેલાં શું લીધું? પહેલાં સુધી પરનો આશ્રય, તેની શ્રદ્ધા કર. એ શ્રદ્ધા આવી ગયું? તેની શ્રદ્ધા કર, પરનો આશ્રય છોડ. અને પછી જ્ઞાન માટે પરથી જુદાપણું બતાવનાર નિર્મળ જ્ઞાનનો વિવેક કર, અને સ્વભાવના જોરે એકાગ્રતામાં કોણ આવ્યું? ચારિત્ર. તે શ્રદ્ધા જ્ઞાન અને સ્થિરતાને એકરૂપ સ્વભાવમાં જોડ. ત્રણ શું આવ્યું? આવું ક્યાંય આવે છે? ક્યાંય સમય સારું આવું કઈક શબ્દ આમ આનાથી કઈક રિલેટેડ? સોળમી ગાથા કઈ હશે? દર્શન વળી નિત્ય જ્ઞાન ને ચારિત્ર સાધુ સેવવા. સરસ. એના ગાથામાં ગુરુએ ઉપદેશ આપ્યો કે સમ્યક દર્શન નાન, દર્શન નાન ચારિત્ર ને સેવજે. તો ત્રણેય શું છે? જુદા જુદા કરવું પડશે. હા, પેલા બેન પછી ત્રીજું. અરે એ ત્રણેય આત્મા જ કેવળ. ત્રણેયની તારે સાધના સેવના કરી માટે જુદું જુદું નહીં પડે. એ ત્રણેય આત્મા જ કેવળ જાણ નિશ્ચય દ્રષ્ટિમાં. તું એક આત્માની સેવા કર, એમાં ત્રણેય તને એમાં સાથે આવી જાય. શ્રદ્ધા જ્ઞાન આ બહુ સુંદર એમાં છે કે મોક્ષ માર્ગમાં ત્રણ કીધા, દર્શન ના ને ચારિત્ર, એના માટે ત્રણ માટે કઈ અલગ અલગ કરવું પડશે કે ના? એવું નથી, એક જ આત્માની આરાધનામાં એ ત્રણેય સાથે સમાઈ જાય છે. એવા ત્રણ ભેદ માટે જુદું જુદું, હા વિકલ્પમાં જુદું હશે. શું હશે જુદું? દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા કરવી એ વ્યવહાર સંકેત, શાસ્ત્રનું જ્ઞાન કરવું એ વ્યવહાર જ્ઞાન આવશે, અને વ્રતાદિ પાળવા એ ચારી. પણ વિકલ્પમાં ભેદ છે, પણ ખરેખર જે મોક્ષ માર્ગરૂપ પ્રણતિ છે એ ત્રણેયમાં શું છે? એક શુદ્ધાત્માની જ આરાધનામાં એ ત્રણેય સમાઈ જાય છે. અને એટલા માટે જે તત્વાસૂત્રનું પહેલું સૂત્ર છે ને, કયું છે? સમ્યક જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એનો અર્થ શું છે? ત્રણેય જુદા જુદા છે તે તો શું છે? ત્રણેયની એકતા, તેનું નામ મોક્ષ માર્ગ. સમ્યક દર્શન ભલે ગુણની જુદી જુદી પડે, પણ ત્રણેયનો વિષય કેવો છે? એક જ આત્મા છે. તો અહીંયા કીધું કે આ રીતે ત્રણેય દર્શન જ્ઞાન અને સ્થિરતાને એકરૂપ સ્વભાવમાં જો, ત્રણેય પ્રણતિ જુદી છે પણ ત્રણેય પ્રણતિનો વિષય કેવો છે? એક જ છે. તે સ્થિરતાને એકરૂપ સ્વભાવમાં જોડ અને એ જ મોક્ષ માર્ગ છે. ત્રણના વિકલ્પ જુદા જુદા કરવાના નથી, પણ એકમાં આ રીતે ત્રણેય સમાવેશ થાય છે. અહીંયા સુધી ગુરુદેવજી કેવી રીતે પહોંચ્યા હશે? આટલું બધું આમ કેમ યાદ રહેતું હશે ને કેવું બધું? કઈ પેલા ગુરુદેવ બધું યાદ રાખીને પછી ડિલિવરી થતી હશે ને બધી? અરે અનુભવની ધારા સાથે એવો વાણીનો યોગ લઈ આવેલા કે એ સળંગ ધારાએ વાણીનો પ્રવાહ એવા કરે. અંતરંગની અનુભવની ધારા સાથે એવો વાણીનો યોગ કે એમને પોતાના અંતરંગ ભાવોને વ્યક્ત કરવા માટે ક્યારેય શબ્દો ગોતવા ન પડે. એ શ્રુતની લબ્ધિરૂપનું જે ભાવ હતો અંદરમાં, કે એ જે કહેવું હોય, જેને સમયસારની પહેલી ગાથામાં શું છે? વોચ્છામી સમય પાવડમ, જે છે ને કુંદકુંદ આચાર્યદેવનો મૂળ શબ્દ, એનો અમૃતચંદ્ર આચાર્યદેવે શું અર્થ કર્યો છે? વોચ્છામી સમય પાવડ, એનો આમ સિમ્પલ અર્થ જો વિચારીએ તો શું છે? હું સમય પાવડને અથવા સમય પ્રાવ્રતને વોચ્છામી, એટલે હું કહીશ. અમૃતચંદ્ર આચાર્યદેવનો અર્થ શું આપ્યો? શબ્દ શું આવ્યો? દ્રવ્ય ભાવ વચનથી અમે પરિભાષણ શરૂ કરીએ છીએ. શું છે? થોડાક શબ્દો યાદ રાખ એવા હોય તો, ભાવ વચન, ભાવ અને દ્રવ્ય વચનથી આ સમય પ્રાવૃતનું પરિભાષણ. અને એનો જયચંદજીએ અર્થ શું કર્યો છે? કે જ્યાં જ્યાં પોતાના ભાવને બતાવવા માટે શબ્દો જોવે, એ શબ્દો આવે સહજ, એનું નામ પરિભાષણ. પરિભાષણ ખાલી બોલી જવું નહીં, જે પોતાના ભાવ છે એને વ્યક્ત, કારણ કે ભાવને વ્યક્ત કરવાના શબ્દો છે ને, એ ત્યાં સહજપણે આવી જાય, તેનું નામ શું છે? પરિભાષણ. એ જ રીતે ગુરુદેવસિંહને એક એક ભાવને કહેવા માટે કેટલા કેટલા જુદા જુદા શબ્દોનો ગુરુદેવસિંહ પ્રયોગ કરી શકે છે. એક જ બોલની અંદર એક એક આત્માને માટે પણ જુદા જુદા, આપણે આના પછીના બોલમાં જોયા, એની પહેલાંના 85 નંબરમાં, કે ઉપર જો જોયું તો ફરીથી ઉપર આપણે 85 નંબરનો બોલ જોયો, એમાં શું પહેલું નામ શું આવ્યું? પહેલું જ્ઞાન દર્શન સ્વભાવ માત્ર અભેદ નિજ તત્વ. એનું જ બીજા શબ્દો ક્યાં કીધા આપણને? ચેતના સ્વભાવ માત્ર જ્ઞાયક વસ્તુ. એક જ વાતને, એક જ વિષયને વર્ણન કરવા માટે જુદા જુદા શબ્દો છે. એ અલગ આપણને ઘણી વાર એમ થાય કે આટલા બધા શબ્દોનો ભંડોળ ગુરુદેવસિંહના જ્ઞાનમાં તરવરતો હશે. એક મહાપુરુષના એ જીવનમાં સહજ એવો યોગ હતો. કાંઈ ગુરુદેવ એના માટે કોઈ ટ્રેનિંગ લેવા ગયા હશે ને પબ્લિક સ્પીકિંગના માટે? શેના માટે છે? અરે એકવાર આત્માની રુચિ જગાડ, બધું તને અનુકૂળ મળી રહેશે. પણ જ્યાં રુચિ જ નથી, ગમતું નથી, આત્મા ગમતો નથી, આત્માની વાત ગમતી નથી, તો આ કોઈ એનું ફળ થવાનું નથી. એના પછીનો બોલ છે પછી.
સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ સજાનંદેશુ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ સજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ સજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ
સ્વરૂપ
જય હો
પર્યંત વિશ્વમાં જિનેન્દ્ર ભગવાન નો જય હો. અડગ જ્ઞાનબંધ ના ધારક અખંડ સાધના ના પ્રતિક એવાસી બાહુબલી મુનિન્દ્ર ભગવાન નો જય હો. સમયસાર નિયમસાર પ્રવચનસાર આદિ દ્વાસાંગી જીનવાણી માત નો જય હો. બરક્ષ તેના સમર્થ આચાર્ય કલિકાલ સર્વજ્ઞ હાલતા ચાલતા સિદ્ધ સમાન કુંદકુંદ આચાર્ય દેવ અમૃતચંદ્ર આચાર્ય દેવ આદિ સર્વે આચાર્ય ગુરુ ભગવંતો નો જય હો. અનંત અનંત ઉપકારી નિત્ય વન્ય પ્રાતસ્મરણીય પરમ પૂજ્ય કહાન ગુરુ દેવનો જય હો. પ્રસમ મૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. અપૂર્વ સરણ આત્મસિદ્ધિ જેવી અનુપમ કૃતિના રચયિતા પરમ કૃપાળુ દેવ તથા સર્વે જ્ઞાની ધર્માત્માઓનો જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. હે જીનવાણી ભારતી તો હે જપો દિન રેન જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચેન જાવાણી કે જ્ઞાન તે સુજે લોકાલો સો વાણી મસ્તક નમો સદા દે તું ડો. બોલો નિત્ય બધો દ્વાસાંગી જીનવાણી માતનો જય હો.
Thank you.